એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત વાર્તાકાર રમેશ પારેખની વાર્તા ત્રેપનસિંહ ચાવડા જીવે છે. ઓડિયો પઠન ચિરંતના ભટ્ટ. છબીમાં બેઠેલા ડોસાજી ઠાકો મારી હસી પડ્યા. હસતા વે તેમના મોંમાંથી દાંતનું ચોકઠું ખટ્ટાક દઈ છબીની બહાર પછડાયું, બરોબર મારા પગ પાસે જ. ગઈકાલે મ્યુઝિયમમાં આ વાત બની. અહીંના પ્રેસ રિપોર્ટરો પ્રમાદી છે. જો હું અનાયાસ અહીં આવી ન ચડ્યો હોત તો આવી જબરજસ્ત સનસનાટીભરી વાત હજુ પણ આ મ્યુઝિયમમાં ધૂળ ખાતી પડી હોત. શું માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે વહીવટના કહેવાતા લોચાને લીધે મ્યુઝિયમ ઘણા વર્ષ બંધ રહ્યું. દરમિયાન છબીની ફ્રેમ પર લખેલું ડોસાજીનું નામ મોટે ભાગે પોપડી પોપડી થઈ ખરી પડ્યું હતું. ખેર, તો ગઈકાલે મ્યુઝિયમમાં આ ઘટના બની. મારા પગ પાસે પડેલું ચોકઠું ખડખડાટ હસતું હતું. મેં ડોસાજીને પૂછ્યું, ચોકઠું પણ હસે છે? એ કેવી નવાઈ છે?
નવાઈ જાની, ડોસાજી બોલ્યા. ગરોળીની પૂંછડી તૂટી જાય પછી પણ તે છટપટ્યા કરે છે એવું જ આ ચોકઠાનું. અને ઉમેર્યું, તમને હરકત ન હોય તો જરા ચોકઠું આપશો?
ચોકઠું ઢીલું હશે ખરું? મેં એમને ચોકઠું આપ્યું.
ના, મોંમાં ચોકઠું ગોઠવતા ડોસાજીએ કહ્યું, બહુ હસવું આવે ત્યારે પછી હસવાના ધક્કાથી બહાર નીકળી પડે છે, ઢીલું નથી.
તેણે ચોકઠાને મોંમાં ગોઠવ્યું, પેઢાની સામસામી ભીંસ દીધી એટલે એમનું બોલવાનું પણ ચપટું થઈને બહાર આવ્યું.
ઓલ્યા, તું નીચે વળી વળીને આંખ ફળી ફળીને શું જોતો તો?
આ તમારું નામ ઉકલતું ન હતું વડીલ, તે ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો.
શું કરવા?
તેમણે પૂછ્યું. હવે તેમનું ચોકઠું બરાબર ગોઠવાઈ ગયું હતું. આપ તો જાણો જ છો વડીલ કે દરેક વ્યક્તિનું તેના નામનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક મૂલ્ય હોય છે. એ ક્યાંક સચવાઈ રહેવું જોઈએ, સંગ્રહાઈ રહેવું જોઈએ, લખાણમાં, ટેપમાં, દસ્તાવેજમાં, આવનાર પેઢીને કાયમ સુલભ બને એ રીતે. પછી એ દસ્તાવેજનું જ ઐતિહાસિક મૂલ્ય શું અને કેટલું એ તો ભવિષ્ય પોતે જ નક્કી કરતું હોય છે.
તું ફ્રેમ પર લખેલું નામ ઉકેલી શક્યો?
ના, મેં રંજ સાથે ડોક હલાવી.
કગા, તારે મને જ પૂછી લેવું તું ને?
ડોસાજી સપ્રમાણ હસ્યા.
તે નામ શોધવા તું ઊંચો નીચો ને વાંખો ચૂકો થતો તો ત્યારે વાંદરા જેવો દેખાતો હતો.
આપનો સ્વભાવ રમૂજી છે વડીલ.
આ છબીવાળાએ જરા હસું એવું કહેલું ત્યારે હું ખાસ હસ્યો નહોતો, કેમ કે એનો ચહેરો સાપ જેવો લાગેલો. સાપની બીક મને નાનપણથી જ.
છબીમાંથી આપનું નામ ભલે ખરી પડ્યું, મેં મૂળ વાત આગળ ચલાવી. પણ તમે જ્યારે સામે ઊભા છો ત્યારે તમને જ શા માટે ન પૂછી લેવું?
તો તે ઊંચા નીચા થવાની કસરત કરી તે નકામી નીવડી,
હસતા હસતા ડોસાજી બોલ્યા.
અલે, હું તો સાવ નવરો ધૂપ બેઠો છું આ છબીમાં. તારા જેવા ભટુરિયાને જવાબ આપવા સિવાય મારે બીજું કામ એ શું છે?
મને કોઈ ભટુરિયો કહે તે પસંદ નથી એવું કંઈ કહેવાનું મન થયું, પણ થયું આખી વાત ચહેરાઈ જશે તેથી ડોસાજીની નકલ કરતો હોઉં એવું અને તેટલું બનાવટી હસ્યો અને પછી માફી માંગતો હોઉં તેમ દીન સ્વરે કહ્યું, મને શરત જ ન રહી. ખેર, આપનું શુભ નામ જણાવશો?
અવશ્ય,
તે ઉદારતાથી બોલ્યા. મારું નામ ભૂરાજી.
ના, ભૂરાજી નહીં, લીલાજી.
ડોસાજી અંદરથી અકળાઈ રહ્યા હોય તેવા ભાવ તેમના ચહેરા પર ઉપસ્યા અને તે પોતે બોલેલા વાક્યોની ચેક ભૂસ કરવા લાગ્યા.
ઊભો રહે, ભૂરાજી કે લાલાજી?
મને લાગે છે કે ભૂરાજી, પણ કદાચ છે તે લીલાજી હોય. ઘણા વરસ થયા, મેં બાપે ખવરાવેલી બદામ બગાડી. કેવો ભૂલશંકર છું.
મારું નામ કયું ને મારા બાપાનું નામ કયું એ ભૂલી ગયો. પણ બટુરે, એટલું સાચું છે હો કે આ બે નામમાંથી કોઈ એક નામ તો ચોક્કસ મારું છે. ટૂંકમાં કહું તો અમારા બેમાંથી એક ભૂરાજી હતો ને બીજો લીલાજી હતો.
તમે પ્રયત્ન કરો વડીલ, આપને આપનું અસલ નામ જરૂર યાદ આવી જશે.
એ જ તો કરું છું. આ જબીમાં આટલા વર્ષ બેસી રહ્યો છું એટલે ક્યારેય નામ અંગે જરૂર પડી નથી. કોઈ વારંવાર નામ પૂછે તો આપણું નામ આપણને યાદ રહે, પાણી પીવડાવીએ અને ઝાડ મોર્યા કરીએ એમ. નહીં તો પાણીના અભાવે ડાળીઓ બટકી જતી હોય છે.
આપણે બંને તમારું નામ ગોતવાના સહિયારા પ્રયત્ન કરીએ તો?
એ ભટુરિયા, હું એમાં દાવવાની વાત છોડ. ડોસાજી અકળાઈને દાંતિયો કરવા લાગ્યા.
તો થોડી વારે વાત બાજુએ મૂકીએ. ધારું છું થોડી વારમાં આપને આપનું શુભ નામ યાદ આવી જશે. મેં વાતને પાટા પર ચડાવવા ખાતર કહ્યું. હાલ પૂરતા તમને ભૂરાજી અથવા લીલાજી કહીશ તો ચાલશે ને? ભૂરાજી અથવા લીલાજી ખુશ થયા. તે બોલ્યા,
બુદ્ધિશાળી છે તું તો.
આભાર, મેં ઉતાવળે પૂછ્યું. પણ મને એ જાણવાની આતુરતા છે કે તમે જીવતા જાગતા અને દેખાવમાં પ્રતાપી આદમી છો, એકાએક છબી કેવી રીતે બની ગયા?
જુવાન જવા દે, ઠાલી મફતની વાતું છે તો.
ભૂરાજી અથવા લીલાજી ધીમા અને વ્યથિત સ્વરે બોલ્યા,
જવા દે ને, સાપ ગયા ને લીસોટા રહ્યા.
તમને સાપની બીક લાગે છે એવું તમે થોડી વાર પહેલાં બોલ્યા હતા. મેં તમને યાદ દેવડાવી કહ્યું, સાપ સાથેનો કોઈ પ્રસંગ કારણભૂત છે એવું તો નથી ને?
મારા બાપ લીલાજી અથવા ભૂરાજીને સાપ કરડેલો એ મને બરાબર યાદ છે. કાળોતરો હતો, સડપ દઈને સીધો ઝાંગમાં કરડેલો. ઓ મારા બાપા રે!
ભૂરાજી અથવા લીલાજીએ ઠૂંઠવો મૂક્યો. મારી આંખમાં એ જાણે આંસુ આવી ગયા હોય એમ મેં રૂમાલથી સેજ આંખ લૂછી બનાવટી રીતે નાક પણ નસીક્યું.
ભટુરિયા, મેં તો તને રોવરાવ્યો.
ભૂરાજી અથવા લીલાજી પાંચેક સેકન્ડ પછી ગળગળા અવાજે મને કહેવા લાગ્યા,
મારો બાપ સાપને કારણે મર્યો, હું છબી થઈ ગયો એનું કારણ એ નથી.
આપનું છબી થવાનું જે કાંઈ કારણ છે તે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. આ ડોસાજીને ટેકલ કરવો કપરો છે એવું મને લાગવા માંડ્યું હતું. મારે કદાચ આખો જન્મારો આ ડોસાજી સાથે ગાળવો પડે તો ગાળીશ, પણ સત્ય શોધીને જ જંપવું છે એવો મનોમન નિર્ણય કર્યો.
તું ઘણો જદ્દી છે ભટુરિયા, ડોસાજી બોલ્યા. તારી જીદ જ છે તો પછી સાંભળ.
દૂર દૂર નજર દોડાવીને જાણે કશું ફમફોળવા લાગ્યા.
હું છબીની બાર હતો ત્યારે એક્ઝેક્ટ 53 સીના મેં શિકાર કરેલા. કેટલા? 53. એટલે મારું હુલામણું નામ 53 થી પડ્યું. એ જ પ્રચલિત થઈ ગયું. લોકો અને હું મારું અસલ નામ ભૂલી ગયા.
આપના નામ અંગે તો આપણે કામચલાઉ સમાધાન શોધ્યું છે અને આપનું નામ લીલાજી અથવા ભૂરાજી નક્કી કર્યું છે. મેં મૂળ વાતની ગાડીને ઉથલી પડતા બચાવી. આપે 53 સીના શિકાર કર્યા પછી?
પછી જ્યારે 54માં સીનો શિકાર કરવા ગયો ત્યારે આ વાત બની.
કઈ વાત? મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.
કહું છું, ઉતાવળો ન થા, એમણે અણગમો વ્યક્ત કર્યો. આ 54મો સી પાજી નીકળ્યો એ હરમજાદાએ આખી વાતને ઉલટાવી કાઢી. શિકાર થયો પરંતુ મારો.
ભૂરાજી અથવા લીલાજીના અવાજમાં ખિન્નતા ઉભરાણી.
મને થયું અહીં કંઈક સારી વાત ઉચ્ચારવી જોઈએ.
મેં કહ્યું, 53 સિંહના શિકાર કરવા એ કંઈ નાની સૂની વાત નથી, બહુ જ મોટા પુરુષાર્થની અને પરાક્રમની ગાથા છે.
54માં સિંહે જો તમારો શિકાર ન કરી નાખ્યો હતો તો તમે એનો પણ ખાતમો બોલાવી દીધો હોત અને તમે 54 સિંહ ચાવડા તરીકે ખ્યાતિ મેળવત. ચોક્કસ એમ જ બન્યું હોત.
પ્રફુલ્લ અવાજે ડોસાજી બોલ્યા,
તું ભટુરિયા ઘણો બુદ્ધિશાળી છે, મને બુદ્ધિશાળી માણસો પસંદ છે.
ફરી આભાર. મેં વાતનો દોર સાંધી રાખ્યો. મને એક પ્રશ્ન થાય છે વડીલ, પૂછું?
પૂછ પૂછ, બુદ્ધિશાળી માણસોના પ્રશ્નોના જવાબ આપવાની પણ એક લિજ્જત હોય છે.
ડોસાજીએ મૂછે હાથ નાખ્યો. તમે શિકાર કરતા હતા એ દિવસો, એ મહાન દિવસોનું સ્મરણ થાય ખરું?
થાય જ ને.
એ વાતને કારણે આ છબીમાં તમને કોઈ થ્રિલ થાય છે ખરું?
થ્રિલ?
ડોસાજી દયામણું હસ્યા.
શિકાર કરતા કરતા થયેલા થ્રિલનો અનુભવ હાથમાં પકડેલી માછલી જેવો. ને સ્મૃતિ, એ તો માછલી પકડ્યાની હાથમાં ચોંટી રહેલી ગંધ.
તમે માછલી પકડતા ખરા? મેં હોશિયાર પત્રકારની ચપળતા બતાવી.
ના રે ના, માછલીઓ પકડવાનો નહીં, ઉછેરવાનો મને શોખ હતો.
તમે માછલીઓ ઉછેરતા એમ જ ને?
મેં તને બુદ્ધિશાળી માન્યો એ મારી ભૂલ હતી. દાંતિયું કરીને ડોસાજી ઉવાચ્યા. બાપ વારસામાં એક તળાવ મૂકી ગયેલા. હું એકનો એક દીકરો, તેથી સુવાંગ તળાવ મારું થયું. મારા બાપે ઉછેરેલી માછલીઓ, કોણ જાણે શું થયું કે એકી સાથે મરી ગઈ. મેં નવી નવી અને જાત જાતની માછલીઓથી તળાવ ભરી દીધું. એના ઉછેરમાં મને ઘણો રસ હતો. વાહ, મજા પડે એવી વાત છે. કોણ કહે છે કે શિકારીને હૃદય નથી હોતું. મેં ડોસાજી અથવા ભૂરાજી અથવા લીલાજીની આંખોમાં જોયું. મને નવાઈ લાગી. એમની આંખોમાં મરી ગયેલી માછલીઓ ચત્તી પાટ તરતી હતી. સહસા મારાથી પૂછાઈ ગયું, તમારી આંખોમાં મરેલી માછલીઓ? તમારી આંખોમાં? વારસામાં મળેલું તળાવ જુગારમાં હારી ગયો એટલે આવું બન્યું છે જુવાન. એવું તે શું બન્યું હતું કે માછલીઓ મરી ગઈ વડીલ? મારી સાથે જુગાર રમતો હતો તે હકીકતમાં પ્રામાણિક હતો. તેણે માત્ર દાવમાં જીતેલું તળાવ જ લીધું અને મેં ઉછેરેલી માછલીઓ મને સુપ્રત કરી. મને એના પર માન થયું કે વાહ, અહીં ઉદારતા હજુ મરી પરવારી નથી. પણ તળાવ વિના માછલીઓ હું સાચવું ક્યાં? છેવટે આંખોમાં તરતી મૂકી દીધી, પણ ખારા પાણીમાં એ લાંબુ ટકી શકી નહીં. તમારે જુગાર રમવો જોઈતો ન હતું એવું અત્યારે ફીલ થાય છે? ફીલ થાય તો શું, જુગાર તો અમારો વંશ પરંપરાગત ધર્મ છે, ધર્મને છોડી કેમ દેવાય? એમ કહી ભૂરાજી અથવા લીલાજીએ પોતાની બેઉ હથેળી બતાવી. ગણ, આ મારી આંગળીઓ ગણ. તેમના આગ્રહને વશ થઈ મેં આંગળીઓ ગણી. ઓહો હો, બેઉ હાથની 35 આંગળીઓ! આટલી બધી આંગળીઓ! મારું આશ્ચર્ય કેમે કરતા શમતું નહોતું. હા, પેઢી દર પેઢી અમને 8 આંગળીઓ ઉગતી આવી છે, જુગાર રમી શકીએ એ માટે જ. પણ આંગળીઓ 36 બદલે 35 કેમ? જમણા હાથમાં 1 આંગળી ઓછી કેમ? આ 18મો સિંહ પણ થોડો ઘણો પાજી હતો. તેનો શિકાર તો કર્યો, પણ મરતા મરતા 1 આંગળી આણે કરડી ખાધી. પણ મરતા મરતા 1 આંગળી આણે કરડી ખાધી હતી. તો પણ તમે 35 આંગળીના ધણી, મેં તેને પોરસ ચડાવ્યો. એ એવી 1 આંગળી હતી જેનો અભાવ બાકીની 35 આંગળીમાં અંધારાની જેમ ફેલાઈ ગયો. પરિણામે મારો 35 આંગળીનો જુગાર આંધળુકીઓ જુગાર બની ગયો હતો. વેદનાપૂર્વક ડોસાજીએ કહ્યું, અરે હા. મેં સહસા કહ્યું, તમારા ધર્મ વિશે મને ખાસ માહિતી નથી, એના પર કોઈ પ્રકાશ પાડશો? આમ તો ધર્મને કોણ જાણી શક્યું છે, ભૂરાજી અથવા લીલાજી બોલ્યા. જ્યાં સુધી હું સમજો છું ત્યાં સુધી ધર્મ કાંઈ શરીરની ચામડી નથી, લોહી માંસ પણ નથી. એ શરીરમાં રહેલી એ ચીજ છે જે આપણને સતત જુગાર રમવા ઉશ્કેરી મૂકતી હોય છે. અમારે ધાર્મિક વડાઓ હોતા નથી. કહેવું હોય તો કહેવાય કે બાપ એ જ આ ધર્મનો વડો અને એ જ અધિષ્ઠાતા દેવતા. અમારા ધર્મમાં મરવું એ ધર્મોલ્લંઘન ગણાય છે. જીવવો એ જ તપ અને એ જ અમારી આરાધના. પણ આપણે તમારી વાત વિચારીએ, આ સંદર્ભમાં તો 54માં સિંહે તમારો શિકાર કર્યો એટલે તમે? ના, હું મર્યો ન કહેવા, હું છબીમાં તો જીવી રહ્યો છું કે નહીં, તમે ક્યાં અને કેવી રીતે જીવો છો એ વાતમાં ધર્મ માથું નથી મારતો. ભૂરાજી અથવા લીલાજીએ મારી વાતને વચ્ચેથી કાપી નાખીને પ્રત્યુત્તર આપ્યો, અચ્છા, આપના ધર્મમાં કોઈ દૈનિક ક્રિયાકાંડ ખરા?
ઠેસ તો દરરોજ અમુક માળા અચૂક કરવી જ પડે, ફરજિયાત.
માળા?
હા, દરરોજ માળા કરવાની, મનમાં કોઈ એક ધારેલી વસ્તુનું ચિંતવન કર્યા કરવાનું. જેટલો સમય માળા કરો ત્યાં સુધી.
ચિંતવન?
ભટુરિયા, તારી સ્મૃતિને શું થયું છે? કહ્યું ને કે મનમાં ધારેલી કોઈ પણ વસ્તુનું ચિંતવન, કોઈ પણ વસ્તુનું, દાખલા તરીકે માછલીનું, ઢોર ઢાકરનું, કાન ખૂતરવાની સળીનું, સમજાય છે કંઈ?
મેં એવી રીતે માથું ધૂણાવ્યું કે હા પણ ગણાય ને ના પણ ગણાય. પછી પૂછ્યું, આ ધર્મને તમે વડીલોપાર્જિત વારસો ગણો છો કે સ્વયં પોતાની શ્રદ્ધાનો આધારસ્તંભ?
શ્રદ્ધા એ શું ચીજ છે?
ભૂરાજી અથવા લીલાજી બોલ્યા.
એ શું ચીજ છે તે મને કહીશ?
શ્રદ્ધા એટલે તો વડીલ ભવિષ્યની અનુકૂળ પરિસ્થિતિની કલ્પના અને તેનો પૂરા સામર્થ્યથી સ્વીકાર, મેં ખરબચડો ઉત્તર આપ્યો.
છબીમાં બેઠેલ અને ભવિષ્ય સાથે શી નિસ્બત?
ભૂરાજી અથવા લીલાજીએ મૂળમાં ઘા કર્યો. મેં કહ્યું, માફ કરજો સાહેબ, હું પત્રકાર છું, પંડિત નથી, આપના પ્રશ્નનો ઉત્તર નહીં આપી શકું, કૃપા કરીને પ્રશ્ન પાછો ખેંચી લો. દાંતનું ચોકઠું મોંમાંથી બહાર નીકળી જાય નહીં એવી કાળજીપૂર્વકનું ભૂરાજી અથવા લીલાજી હસ્યા.
જોયો, મેં ખોટું કહ્યું તું કે તું બુદ્ધિશાળી છે. પૂછ પૂછ, વધુ પૂછ, તારા પ્રશ્નોમાં રસ પડે છે ભટુરિયા.
આ છબીમાં તમે લગભગ સતત આસનસ્થ જ હો, તેથી કોઈ ખાસ તકલીફ ઉઠાવવી પડતી નહીં હોય એમ માનું છું. મેં બુદ્ધિશાળી જેવું હસતા હસતા ભૂરાજી અથવા લીલાજીને સવાલ કર્યો. અમારા જેવાને, રોજ રોજ દોડાદોડ રહેનારને તમારા સુખની ઈર્ષ્યા પણ આવે, એ વાત જુદી થઈ. મારે તો તમને પૂછવું છે કે છબીમાં સતત રહેવાનો તમારો અનુભવ કેવો?
આજે ભવ્ય ખુરશી પર હું બેસી રહું છું, તેની ગાદી અલબત્ત મખમલની છે, ગરમ અને સુવાળી છે, પણ એમાં એક ખીલી ઉપસી આવી છે, તે ગદની સતત ખૂંચ્યા કરે છે. ખીલી એ ખીલી છે, કાંઈ સી નથી કે એનો શિકાર કરી શકાય,
ભૂરાજી અથવા લીલાજીએ કહ્યું. હું બુદ્ધિશાળી માણસ જેવું સપ્રમાણ હસ્યો ને બુદ્ધિશાળી જ પૂછી શકે તેવો પ્રશ્ન કર્યો. છતાં પણ વડીલ, ખીલી જો પોતે ધારે તો આપણને એનો શિકાર ગણી શકે ખરું?
સાલન અપાવટ, મૂરખ, નરાધમ, ચાલો જ અહીંથી.
ભૂરાજી અથવા લીલાજી ઉઠ્યા.
બે બદામની જાત જેવી ખીલીનો હું શિકાર છું એમ? તને ખીલીનું હોવું જ મહિમાવંત લાગ્યું? આ મખમલની ગાદી કઈ જ વિસાતમાં નથી એમ?
તેમણે સર્વશક્તિપૂર્વકની ત્રાળ પાડી.
ગો હવે, ગેટ આઉટ.
સારી વાર પછી અપમાનિત દશામાં બગલમાં નોંધના કાગળો દબાવી હું ધીમે ધીમે મ્યુઝિયમની બહાર નીકળ્યો. પરંતુ બહારની હવાએ મારી ગ્લાનીને લૂછી નાખી. તરત જ મારા મગજમાં અમારા અખબારનું રોટરી મશીન ધમધમવા લાગ્યું અને હું મારો રિપોર્ટ સડસડાટ છપાતો જોઈ રહ્યો. 54માં સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા રા 53 ચાવડાની હયાતીની લાગેલી ભાળ.